ભજન સંગ્રહમાં ગીત નંબર 238. કોણ હરે મુજ પાપ તુજ વીણ, કોણ હરે સંતાપ, કોણ હરે સંતાપ તુજ વીણ, કોણ હરે સંતાપ. ધ્યાન ધારણા જપ તપ સઘળા, નિવડિયા આપ, નિષ્ફળ નિવડિયા આપ તુજ વીણ, કોણ હરે સંતાપ, હરે સંતાપ તુજ વીણ, કોણ હરે સંતાપ, કોણ હરે સંતાપ તુજ વીણ, કોણ હરે મુજ પાપ. વિદ્યા કુળ ધન સકળ સાધન, નિવડ્યા કેવળ શાપ, નિવડ્યા કેવળ શાપ તુજ વીણ, કોણ હરે સંતાપ, કોણ હરે સંતાપ તુજ વીણ, કોણ હરે સંતાપ, કોણ હરે સંતાપ તુજ વીણ, કોણ હરે મુજ પાપ. મિત્ર બંધુ ગણ આવે ન કામે, જનની ને પણ બાપ, જનની ને પણ બાપ તુજ વીણ, કોણ હરે સંતાપ, કોણ હરે સંતાપ તુજ વીણ, કોણ હરે સંતાપ, કોણ હરે સંતાપ તુજ વીણ, કોણ હરે મુજ પાપ. મુજ પાપીનું કોણ ભરી દે, ન્યાયકરણનું માપ, ન્યાયકરણનું માપ તુજ વીણ, કોણ હરે સંતાપ, કોણ હરે સંતાપ તુજ વીણ, કોણ હરે સંતાપ, કોણ હરે સંતાપ તુજ વીણ, કોણ હરે મુજ પાપ. મુજ ગળે થી કોણ વછોડે, મોહ ભયંકર સાપ, મોહ ભયંકર સાપ તુજ વીણ, કોણ હરે સંતાપ, કોણ હરે સંતાપ તુજ વીણ, કોણ હરે સંતાપ, કોણ હરે સંતાપ તુજ વીણ, કોણ હરે મુજ પાપ. ઈસુ ઈસુ તુજ સાંભળે, મારો કરુણ વિલાપ, મારો કરુણ વિલાપ તુજ વીણ, કોણ હરે સંતાપ, કોણ હરે સંતાપ તુજ વીણ, કોણ હરે સંતાપ, કોણ હરે સંતાપ તુજ વીણ, કોણ હરે મુજ પાપ. આમેન.
થેન્ક યુ રવિનાબેન, બહુ સુંદર ગીત ગાયું, તે માટે તમારો આભાર. પ્રભુનો પણ આપણે આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ.
થેન્ક યુ
ઇમુભાઈ.
હાલો દેવન, પ્રેઝ ધ લોર્ડ. કેમ છો?
સોરી મુભાઈ, કેમ છો? તમારું ગીત આપશો?
હા, એક ગીત છે હિન્દી અને એના શબ્દો છે, મહિમા કે પ્રભુ મહિમા બરસાવો, ભીગે દામન ભીગે આંગનાઓ. महिमा के प्रभु महिमा बरसाओ, महिमा के प्रभु महिमा बरसाओ, महिमा के प्रभु महिमा बरसाओ। बिगे दामन बिगे आंगना, महिमा के प्रभु महिमा बरसाओ। Praise the Lord.
Thank you, Imubhai. બહુ સુંદર ગીત ગાયું. બહુ સુંદર ગીત માટે તમારો આભાર. પ્રભુનો પણ આપણે આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી
મચ.
દિવ્યાબેન, દિવ્યાબેન છો? સારું, તો પછી હવે આપણે બાઇબલ વાંચન માટે જઈશું અને વિરલભાઈ ફેમિલી આજે બાઇબલ વાંચનમાં આપણને દોરશે. વિરલભાઈ, વિરલભાઈ, થોડી વાર રાહ જોવાની છે. વિરલભાઈ, મનીષભાઈ કોન્ટેક્ટ કરી જુઓ ને. મનીષભાઈ, વિરલભાઈ, વિરલભાઈ ને કોન્ટેક્ટ કરી જાઓ. મનીષભાઈ, મનીષભાઈ, હલો, મનીષભાઈ, મારું સંભળાય છે? બધા મારો ફોન ચાલે છે? સંભળાય છે? સંભળાય છે?
સંભળાય છે તમારો? હા, જીતીભાઈ, બરાબર
બરાબર સંભળાય છે.
હેલો,
વિરલભાઈ આવે છે? મનીષભાઈ,
હા, મેં મને કીધું તો એક જ બેઠા, હું ટ્રાય કરું છું. હજુ મારો કોઈ ગીત આપવું હોય તો આપો પ્લીઝ.
કોઈને ગીત આપવું છે? દિવ્યાબેન તમે આવ્યા? દિવ્યાબેન લાગતા નથી. સારું, કોઈને ગીત આપવું હોય તો ગીત આપો, નાનું એવું, ત્યાં સુધી કદાચ વિરલભાઈ આવી જાય. હેલો, કોઈને ગીત આપવું છે?
પ્રેઝ ધ લોર્ડ. ઉદ્યાબેન.
હા, સુભનાબેન કેમ છો? સુભનાબેન ને રાઈટ?
હાજી.
ઓકે, બરાબર. સુભનાબેન આપો ગીત.
ઓકે, ભજન સંગ્રહ માંથી 253 નંબર. ઈસુ તારે છે. ઈસુ તારે છે, બોલો હાલેલુયા, બોલો હાલેલુયા, બોલો હાલેલુયા. પાપીનો તારનાર છે પ્રભુ ઈસુ, કરો તેની ભક્તિને જાણો તેની શક્તિ. હાલેલુયા, બોલો હાલેલુયા, ઈસુ તારે છે, બોલો હાલેલુયા. ખરી શાંતિ દે છે પ્રભુ ઈસુ, ખરી શાંતિ દે છે પ્રભુ ઈસુ. મનમાં તે આવ્યો કે જતો રહ્યો સંદેહ. હાલેલુયા, બોલો હાલેલુયા, ઈસુ તારે છે, બોલો હાલેલુયા. આખા જકાજે મુઓ પ્રભુ ઈસુ, આખા જકાજે મુઓ પ્રભુ ઈસુ. ગોરમાંથી ઉઠ્યો તે તારવાને માટે. હાલેલુયા, બોલો હાલેલુયા, ઈસુ તારે છે, બોલો હાલેલુયા. આવીને માનો હાલ પ્રભુ ઈસુ, આવીને માનો હાલ પ્રભુ ઈસુ. કદી નહીં પસ્તાશો અને કચિત બચી જશો. હાલેલુયા, બોલો હાલેલુયા, ઈસુ તારે છે, બોલો હાલેલુયા. રાજા આપણો છે, છે પ્રભુ ઈસુ, રાજા આપણો છે, છે પ્રભુ ઈસુ. આજ્ઞા તેની પાળો ને વિશ્વાસ ઉઠે ચાલો હાલેલુયા બોલો હાલેલુયા ઈસુ તારે છે બોલો હાલેલુયા બોલો હાલેલુયા બોલો હાલેલુયા આમેન.
થેન્ક યુ સ્વપ્નાબેન, બહુ સુંદર ગીત ગાયો માટે તમારો આભાર અને પ્રભુનો પણ આપણે આભાર માનીએ. થેન્ક યુ વેરી મચ.
પ્રેઝ ધ લોર્ડ.
વિરલભાઈ મારું પેલું ગ્રેસી બોલે છે. વિરલભાઈ
હેલો.
હા બોલો. જેમને બાઇબલ વાંચન માં હેલ્પ કરાવી હોય તો પ્લીઝ જાહેર કરશો નામ.
આંટી હેલો.
હા બીજો કાળો વૃત્તાંત. હા બોલો.
હું એમ કહું છું કે જે કોઈ ફેમિલી એવું હોય કે જે નવું આવ્યું હોય ને વાંચવાની ઈચ્છા રાખતા હોય તો પ્લીઝ એને સંદેશ
એમને આપો. ઓકે ઓકે સારું.
કે એવું કુટુંબ છે કે જે રહી જતું હોય અને એમની ઈચ્છા હોય. આપણે તો બધા છે જ એના પણ.
હા હા બરાબર સારું. કોઈ એવું છે કે જેમને બાઇબલ વાંચવાની ઈચ્છા હોય અને એ આજે કમ્પ્લીટલી રીતે બીજો કાળો વૃત્તાંત 16, 17, 18 અને 19 વાંચી શકે એવું કોઈ છે? પુષ્પાબેન, નલિનીબેન કે કોઈ છે?
હું સ્ટેટન આઈલેન્ડ થી વાંચું.
હા શું નામ તમારું?
મોજીસભાઈ.
મોજીસભાઈ તમે આખું કમ્પ્લીટ કરશો ને 16, 17, 18 અને 19 ચારે ચાર જે વાંચશો મોજીસભાઈ?
હા જી.
ઓકે અને પ્રાર્થના પણ પછી કરાવશો?
પ્રાર્થનામાં બીજું કોઈ બોલે તો વધારે સારું કેમ કે
હા અધ્યાય 16મો અધ્યાય 17મો અધ્યાય 18મો અધ્યાય અને 19મો અધ્યાય એટલા 4 અધ્યાય વાંચવાના છે અને 20મો અધ્યાય ઓલિવરભાઈ વાંચશે. બરાબર?
હાજી બરોબર છે.
ઓકે તો પ્રાર્થના માટે હું કોઈને પછી વિનંતી કરું છું. જો કોઈને પ્રાર્થના કરાવવાની પાછળથી ઈચ્છા હોય તો પ્લીઝ કરાવશો. કોઈની ઈચ્છા હોય તો જાહેર કરશો. મહેન્દ્રભાઈ તમારી ઈચ્છા ખરી? બીજું કોઈ છે કે પ્રાર્થનામાં દોરી જાય? સારું આપણે બાઇબલ વાંચનમાં તો જઈએ પછી ત્યાં આપણે જોઈશું કહીને કહીશું. ચાલો ને બીજો કાળો વૃત્તાંત 16મો અધ્યાય 17, 18 અને 19 વાંચવાની શરૂઆત તો કરીએ કારણ કે મોડું થઈ જાય છે આપણે.
ઈશ્વર પિતાના પવિત્ર વચનોમાંથી બીજું કાળ વૃત્તાંત 16, 17, 18 અને 19 એમ 4 અધ્યાય વાંચીશું અને પછીથી 20મો અધ્યાય પણ ઓલિવર ભાઈ વાંચશે. આસાની કારકિર્દીના 36મા વર્ષમાં ઇઝરાયેલના રાજા બાશાએ યહૂદિયા પર ચઢાઈ કરી અને યહૂદિયાના રાજા આસાની મદદે બીજા કોઈને આવતા અટકાવવા માટે તથા પોતાના મહેલના ભંડારોમાંથી સોનું રૂપું લઈને દમસ્કમાં રહેનાર રામના રાજા બેન હદાદ પર મોકલીને કહાવ્યું કે જેમ મારા બાપ તથા તારા બાપની વચ્ચે સંપ હતો તેમ મારી તથા તારી વચ્ચે છે. જો મેં તારે સારું સોનું રૂપું મોકલ્યું છે માટે ઇઝરાયેલના રાજા બાશાની સાથેનો તારો સમતોડ કે તે અહીંથી જતો રહે. બેન હદાદે આસા રાજાનું કહેવું સાંભળીને પોતાના સેનાપતિઓને ઇઝરાયેલના નગરો પર ચઢાઈ કરવા મોકલ્યા. તેઓએ ઇયોન, દાન, આબેલ માઇમ તથા નાફતાલીના સર્વ ભંડાર નગરો સર કર્યા. બાશાએ તે સાંભળ્યું ત્યારે રામા બાંધવાનું કામ પડતું મૂકીને તે પાછો ગયો. ત્યારે આસા રાજાએ યહૂદિયાના સર્વ લોકોને ભેગા કર્યા. તેઓ રામાના પથ્થરો તથા જે લાકડા બાશાએ બાંધકામમાં વાપરવા માટે તૈયાર કર્યા હતા તે લઈ ગયા અને તે વડે તેણે ગેબા તથા મિસ્પા બાંધ્યા. તે સમયે હનાની દ્રષ્ટાએ યહૂદીયાના રાજા આસા પાસે આવીને તેને કહ્યું કે અરામના રાજા પર તે ભરોસો રાખ્યો છે ને તે પોતાના દેવ યહોવા પર ભરોસો રાખ્યો નથી, માટે અરામના રાજાનું સૈન્ય તારા હાથમાંથી છટકી ગયું છે. કુશીઓ તથા લુબીઓનું સૈન્ય શું મહાભારત નહોતું તથા તેમની સાથે અતિ ઘણા રથો તથા ઘોડેસવારો નહોતા? તો પણ તે યહોવા પર ભરોસો રાખ્યો હતો, માટે તેણે તેઓને તારા હાથમાં સોંપ્યા. કેમ કે યહોવાની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે, જેથી જેઓનું અંતઃકરણ તેની તરફ સંપૂર્ણ છે તેઓને સહાય કરીને પોતે બળવાન છે એમ દેખાડી આપે. આમાં તે મૂર્ખાઈ કરી છે, કેમ કે હવેથી તારે યુદ્ધો કરવા પડશે. તે સાંભળીને આશાએ તે દ્રષ્ટા પર ગુસ્સે થઈને તેને હેડમાં પૂર્યો, કેમ કે તેણે જે કહ્યું હતું તેને લીધે તે તેના પર ક્રોધાયમાન થયો હતો. તે જ સમયે આશાએ કેટલાક લોકો પર ઘેર વર્તાવ્યો. આશાના કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી યહૂદિયા તથા ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં લખેલા છે. તેને પોતાની કારકિર્દીના 39માં વર્ષમાં પગમાં દર્દ થયું. એ દર્દ બહુ ભારે હતું, તો પણ પોતાના દુઃખમાં તેણે યહોવાની નહીં પણ વૈદોની સલાહ લીધી. તે પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો ને પોતાની કારકિર્દીના 41માં વર્ષમાં મરણ પામ્યો. દાઉદ નગરમાં તેણે પોતાને વાસ્તે જે કબર ખોદાવી હતી તેમાં લોકોએ તેને દાટ્યો તથા તેના કફનમાં સુગંધીઓ તથા ગાંધીએ તૈયાર કરેલા વિવિધ પ્રકારના સુગંધી દ્રવ્યો ભરીને તેઓએ તેમાં તેને સુવાડ્યો અને તેઓએ તેને સારું બહુ મોટું દહન કર્યું. 17મો અધ્યાય. આસાને ઠેકાણ તેના પુત્ર યહોશાફાટે રાજ કર્યું. તેણે ઇઝરાયલની સામે પોતાને બળવાન કર્યો. તેણે યહૂદિયાના કિલ્લાવાળા સર્વ નગરોમાં પલટણો રાખી ને યહૂદિયા દેશમાં તથા એફ્રાઈમના જે નગરો એના પિતા આસાએ જીતી લીધા હતા તેઓમાં થાણા બેસાડ્યા. યહોવા યહોશાફાટની સાથે હતો, કેમ કે તે પોતાના પિતામહ દાઉદ પ્રથમ જે માર્ગે ચાલ્યો હતો તે માર્ગે ચાલ્યો. તેણે બાલીમની સેવા કરી નહીં પણ પોતાના પિતૃઓના દેવની સેવા કરી ને તેની આજ્ઞાઓ પ્રમાણે ચાલ્યો ને તેણે ઇઝરાયલનું અનુસરણ કર્યું નહીં. તેથી યહોવાએ તેના હાથમાં રાજ્ય સ્થિર કર્યું. યહૂદિયાના સર્વ લોકો યહોશાફાટ પાસે ભેટો લાવતા તેને પુષ્કળ દ્રવ્ય હતું તેની પાસે પુષ્કળ દ્રવ્ય હતું અને લોકો તેને બહુ માન આપતા. યહોવાને માર્ગે ચાલવાને તે બહુ આતુર હતો. વળી તેણે યહૂદિયામાંથી ઉચ્ચ સ્થાનો તથા અશેરી મૂર્તિઓ કાઢી નાખ્યા. વળી તેની કારકિર્દીને ત્રીજે વર્ષે તેણે યહૂદિયાના નગરોમાં લોકોને બોધ કરવાને પોતાના મુખ્ય અમલદારોને એટલે બેન હાઈલને, ઓબાદ્યાને, ઝખારિયાને, નથાનયલને તથા મિખાયાને મોકલ્યા. વળી તેણે તેઓની સાથે શમાયા, નથાન્યા, ઝબાદ્યા, અસાહેલ, શમીરામુત, યહોનાહ, નથાન, અદોનિયા, ટોબિયા તથા ટોબ અદોનિયા એ લેવીઓને અને તેઓની સાથે અલીશામાં તથા યહોરામ યાજકોને મોકલ્યા. તેઓએ યહોવાહના નિયમનું પુસ્તક પોતાની પાસે રાખીને યહૂદિયાના સર્વ નગરોમાં ફરીને લોકોને બોધ કર્યો. યહૂદિયાની આસપાસના દેશોમાં સર્વ રાજ્યોને યહોવાહનો એટલો બધો ભય લાગ્યો કોઈ યહોશાફાટની સાથે યુદ્ધ કરવાની હામ ભીડી નહીં. ફલિસ્તીઓમાંના કેટલાક યહોશાફાટની પાસે નજરાણા તરીકે પુષ્કળ રૂપુ લાવ્યા. આરબો પણ તેને માટે 7,700 ઘેટા ને 7,700 બકરા લાવ્યા. યહોશાફાટ અતિશય બળવાન થતો ગયો. તેણે યહૂદિયામાં કિલ્લા તથા ભંડારના નગરો બાંધ્યા. તેણે યહૂદિયાના નગરોમાં યુદ્ધની પુષ્કળ સામગ્રી ભેગી કરી રાખી અને તેની પાસે યરૂશાલેમમાં પરાક્રમી શૂરવીર યોદ્ધાઓ પણ હતા. તેઓના પિતૃઓના કુટુંબો પ્રમાણે તેઓની ગણતરી આ હતી. યહૂદિયામાં મુખ્ય સહસ્ર અધિપતિ આદના હતો. તેની પાસે 3 લાખ પરાક્રમી શૂરવીર પુરુષો હતા. તેથી ઉતરતા દરજ્જાનો સરદાર યહોહાનાન હતો, તેની પાસે 2,80,000 લડવૈયા હતા, અને તેનાથી ઉતરતો ઝિકરીનો પુત્ર અમાસ્યા હતો. તે રાજી ખુશીથી યહોવાહની સેવા કરવા સારું તત્પર થયો હતો. તેની પાસે 2 લાખ પરાક્રમી શૂરવીરો હતા. બિન્યામીનમાં મુખ્ય સહસ્રાધિપતિ પરાક્રમી યોદ્ધો એલ્યાદા હતો. તેની પાસે ધનુષ તથા ઢાલ સજેલા 2 લાખ હતા. તેથી ઉતરતો યહોઝાબાદ હતો. તેની પાસે યુદ્ધ કરવાને સજ્જિત થયેલા 1,80,000 પુરુષો હતા. આખા યહુદિયામાં કિલ્લાવાળા નગરોમાં જેઓને રાજાએ રાખ્યા હતા તેઓ ઉપરાંત એઓ પણ રાજાની સેવામાં તત્પર રહેતા હતા. 18મો અધ્યાય. યહોશાફાટની પાસે પુષ્કળ દ્રવ્ય હતું ને લોકો તેને બહુ માન આપતા હતા. તેણે આહાબની સાથે સગ પણ કર્યું. કેટલાક વર્ષ પછી તે આહાબની પાસે સમરૂન ગયો અને આહાબે તેને સારું તથા તેની સાથેના લોકને સારું પુષ્કળ ઘેટાં તથા બળદો કાપ્યા ને પોતાની સાથે રામોથ ગિલિયાદ પર ચઢાઈ કરવાને તેને સમજાવ્યો. તેણે તેને પૂછ્યું કે શું તું રામોથ ગિલિયાદ પર ચઢાઈ કરવા મારી સાથે આવશે? તેણે તેને ઉત્તર આપ્યો કે હું તે જાણે તું જ છે ને મારા લોક તે જાણે તારા જ લોક છે એમ ગણ, અમે તારી સાથે યુદ્ધ કરવા આવીશું. યહોશાફાટે ઇઝરાયલના રાજાને કહ્યું કે યહોવાની શી ઈચ્છા છે તે કૃપા કરીને પહેલા પૂછી જો. ત્યારે ઇઝરાયલના રાજાએ 400 પ્રબોધકોને ભેગા કરીને તેઓને પૂછ્યું કે અમે રામોથ ગિલિયાદ પર ચઢાઈ કરીએ કે નહીં. તેઓએ કહ્યું ચઢાઈ કર, કેમ કે દેવ તેને રાજાના હાથમાં સોંપી દેશે. પણ યહોશાફાટે પૂછ્યું કે શું આ સિવાય યહોવાનો કોઈ પ્રબોધક અત્રે નથી કે આપણે તેની મારફતે સલાહ પૂછીએ? તેણે તેને કહ્યું કે હજી પણ એક માણસ છે કે જેની મારફતે આપણે યહોવાની સલાહ પૂછી શકીએ, પણ હું તેને ધિક્કારું છું, કેમ કે તે મારા વિશે કદી પણ શુભ નહીં પણ હંમેશા અશુભ ભવિષ્ય કહે છે. તે તો યિમલાનો પુત્ર મિખાયા છે. યહોશાફાટે કહ્યું રાજાએ એમ ન બોલવું જોઈએ. પછી ઇઝરાયલના રાજાએ એક ખવાસને બોલાવીને કહ્યું કે યિમલાના પુત્ર મિખાયાને જલ્દી બોલાવી લાવ. હવે ઇઝરાયલનો રાજા તથા યહૂદીઓનો રાજા યહોશાફાટ રાજ પોશાક પહેરીને સમરૂનના દરવાજાના નાકા પાસેના મેદાનમાં પોતપોતાના આસન પર બેઠા હતા. તેઓની આગળ સર્વ પ્રબોધકો ભવિષ્ય કહેતા હતા. કનાઅનાહના પુત્ર સિદકિયાએ પોતાને સારું લોઢાના શિંગ બનાવીને કહ્યું કે યહોવા કહે છે કે અરામીઓનો નાશ થતાં સુધી તું આ વડે તેઓને હઠાવશે. સર્વ પ્રબોધકોએ એવો જ પ્રબોધ કર્યો કે રામોથ ગિલિયાદ પર ચઢી જઈને વિજયી થા, કેમ કે યહોવા તે તારા હાથમાં સોંપી દેશે. જે ખેપીઓ મિખાયાને બોલાવવા ગયો હતો તેણે તેને કહ્યું બધા પ્રબોધકો સર્વાનુમતે રાજાને માટે શુભ ભવિષ્ય કહે છે, માટે કૃપા કરીને તારું કહેવું પણ તેઓમાંના એકના જેવું હોય તો સારું. મિખાયાએ તેને કહ્યું કે જીવતા યહોવા નસમ કે મારો દેવ મને જે કહેશે તે જ હું બોલીશ. જ્યારે તે રાજાની પાસે આવ્યો ત્યારે રાજાએ તેને પૂછ્યું કે મિખાયા અમે રામોથ ગિલાદ પર ચઢાઈ કરીએ કે નહીં ન કરીએ? તેણે કહ્યું ચઢાઈ કરીને ફતેહ મેળવ, તેને તમારા હાથમાં સોંપવામાં આવશે. રાજાએ તેને કહ્યું કે હું તને કેટલી વાર સોગંદ દઉં કે તારે યહોવાને નામે સત્ય સિવાય બીજું કંઈ જ મારી આગળ બોલવું નહીં. મિખાયાએ કહ્યું કે મેં સર્વ ઇઝરાયલીઓને પાળક વગરના ઘેટાની પેઠે પર્વતો પર વિખેરાઈ ગયેલા જોયા અને યહોવાએ કહ્યું એમનો કોઈ ધણી ધોરી નથી, તેઓ દરેક પોતપોતાના ઘેર શાંતિથી પાછા જાય. ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું કે શું મેં તને નહોતું કહ્યું કે તે મારા સંબંધી સારું નહીં પણ માઠું ભવિષ્ય ભાગશે. તેણે કહ્યું કે તમે યહોવાહનું વચન સાંભળો. મેં યહોવાહને તેના રાજ્યાસન પર બેઠેલો જોયો તથા આકાશનું સઘળું સૈન્ય તેને જમણે તથા ડાબે હાથે ઉભેલું હતું. યહોવાહે કહ્યું કે કોણ ઇઝરાયલનો રાજા, કોણ ઇઝરાયલના રાજા આહાબને ફૂસલાવીને રામોત ગિલિયાદ લઈ જાય કે ત્યાં તે માર્યો જાય. ત્યારે એકે આમ કહ્યું ને બીજાએ તેમ કહ્યું. પછી એક આત્માએ આગળ આવીને યહોવાહની સમ્મુખ ઊભા રહીને કહ્યું કે હું તેને ફૂસલાવીશ. યહોવાહે તેને પૂછ્યું કે શી રીતે? તેણે કહ્યું કે ત્યાં જઈને તેના સર્વ પ્રબોધકોના મુખમાં હું જૂઠું બોલનાર આત્મા થઈશ. તેણે કહ્યું કે તું તેને ફૂસલાવશે ને બળી ફતેહ પણ પામશે. ચાલ્યો જા ને એમ કર. માટે હવે જો યહોવાહે આ તારા પ્રબોધકોના મુખોમાં જૂઠું બોલનાર આત્મા મૂક્યો છે અને યહોવાહ તારા સંબંધી અશુભ બોલ્યો છે, ત્યારે કના અનાહના પુત્ર સિદકિયાએ પાસે આવીને મિખાયાને ગાલ પર તમાચો મારીને કહ્યું કે યહોવાહનો આત્મા તારી સાથે બોલવાને મારી પાસેથી કયે માર્ગે થઈને ગયો? મિખાયાએ કહ્યું કે જે દિવસે તું સંતાવાને ભીતરની ઓરડીમાં ભરાઈ જશે તે દિવસે તું તે તું જોશે. ઇઝરાયલના રાજાએ કહ્યું કે મિખાયાને પકડીને તેને નગરના સુબા આમુનની પાસે તથા રાજાના પુત્ર યોઆશની પાસે પાછો લઈ જાઓ અને તેમને કહો કે રાજાનો હુકમ છે કે આને બંદીખાનામાં રાખજો ને હું ફતેહ પામીને પાછો આવું ત્યાં સુધી સૂકી રોટલીથી તથા પાણીથી તેનો નિર્વાહ કરજો. મિખાયાએ તેને કહ્યું કે જો તું કદી પણ ફતેહ પામીને પાછો આવે તો યહોવા મારી મારફતે બોલ્યો નથી એમ સમજવું. વળી તેણે લોકોને કહ્યું, હે લોકો, તમે સર્વ એ સાંભળો છો. પછી ઇઝરાયલના રાજાએ તથા યહુદિયાના રાજા યહોશાફાટે રામોત ગિલિયાદ પર ચઢાઈ કરી. ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું કે હું મારો વેશ બદલીને યુદ્ધમાં જઈશ પણ તું તારો રાજ પોશાક પહેર. ઇઝરાયલના રાજાએ વેશ બદલ્યો અને તેઓ બંને યુદ્ધમાં ગયા. હવે અરામના રાજાએ પોતાના રથાધિપતિઓને એવી આજ્ઞા આપી હતી કે એકલા ઇઝરાયલના રાજા સિવાય બીજા કોઈ નાના કે મોટાની સાથે લડશો માં. રથાધિપતિઓએ યહોશાફાટને જોયો ત્યારે તેઓએ એમ ધાર્યું કે એ ઇઝરાયલનો રાજા છે, માટે તેઓ તેની સાથે લડવાને આવ્યા. એટલે યહોશાફાટે બૂમ પાડી ને યહોવાએ તેને સહાય કરી અને દેવે તેઓના મન ફેરવ્યા જેથી તેઓ તેની પાસેથી જતા રહ્યા. રથાધિપતિઓએ જોયું કે એ તો ઇઝરાયલનો રાજા નથી, ત્યારે તેઓ તેની પૂંઠે ન પડતા પાછા ફર્યા. એક માણસે અનાયાસે ધનુષ ખેંચીને ઇઝરાયલના રાજાને કવચના સાંધાની વચમાંથી બાણ માર્યું. ત્યારે તેણે પોતાના સારથીને કહ્યું કે રથ ફેરવીને મને સૈન્યમાંથી બહાર લઈ જા, કેમ કે મને કારી ઘા લાગ્યો છે. તે દિવસે દારૂણ યુદ્ધ મચ્યું. ઇઝરાયલના રાજાને ટેકો આપીને રામ્યોની સામે રથમાં સાંજ સુધી ટટ્ટાર બેસાડી રાખ્યો અને સુમારે સૂર્યાસ્ત થતા તે મરણ પામ્યો. 19મો અધ્યાય. યહુદિયાનો રાજા યહોશાફાટ શાંતિથી યરૂશાલેમમાં પોતાને ઘેર પાછો આવ્યો. દ્રષ્ટા હનાનીનો પુત્ર યેહુ યહોશાફાટ રાજાને મળવા આવ્યો ને તેને કહ્યું કે શું તારે ભૂંડાને મદદ કરવી તથા યહોવાહના વેરીઓ પર પ્રીતિ કરવી જોઈએ? એને લીધે યહોવાનો કોપ તારા પર પ્રગટ થયો છે, તો પણ તારામાં કંઈક સારી વાતો માલમ પડી છે. તે કેમ કે તે દેશમાંથી અશેરોથ કાઢી નાખી છે ને દેવને શોધવામાં તારું મન લગાડ્યું છે. યહોશાફાટ યરૂશાલેમમાં રહ્યો ને ફરીથી બેરશેબાથી માંડીને એફ્રાઈમના પહાડી મુલક સુધી લોકોમાં ફરીને તેણે તેઓના પિતૃઓના દેવ યહોવા તરફ તેઓના મન ફેર્યા. તેણે દેશમાં એટલે યહુદિયાના સર્વ કિલ્લાવાળા નગરોમાંના પ્રત્યેક નગરમાં ન્યાયાધીશો નિમ્યા, તેણે તેઓને ફરમાવ્યું કે તમે જે ન્યાય કરો તે વિચારીને કરજો, કેમ કે તમે માણસ તરફથી નહીં પણ યહોવા તરફથી ન્યાય કરો છો અને ઇન્સાફ કરવા માટે તમારી સાથે છે, માટે યહોવાનો ડર રાખીને સંભાળીને કામ કરજો, કેમ કે આપણા દેવ યહોવાને અન્યાય કે આંખની શરમ કે લાંચ લેવી પસંદ નથી. વળી યહોશાફાટે યહોવાના નિયમ સંબંધીના મુકદ્દમા ચૂકવવા તથા તકરારો પતાવવા સારું લેવીઓમાંથી, યાજકોમાંથી તથા ઇઝરાયલના પિતૃઓના કુટુંબોના વડીલોમાંથી કેટલા એકને યરૂશાલેમમાં પણ નિમ્યા. પછી તેઓ યરૂશાલેમમાં પાછા આવ્યા. રાજાએ તેઓને સમજૂતી આપી કે યહોવાનો ભય રાખીને વિશ્વાસુપણાથી તથા શુદ્ધ અંતઃકરણથી તમે વર્તજો. જ્યારે પોતાના નગરોમાં રહેનાર તમારા ભાઈઓના ખૂન, આકસ્મિક મૃત્યુ, નિયમ, આજ્ઞા, વિધિઓ તથા કાનૂનો સંબંધી તકરાર તમારી પાસે આવે, ત્યારે તમારે તેનો એવી રીતે ન્યાય કરવો કે જેથી તે સંબંધી યહોવા નાખુશ ન થાય, નહીં તો તમારા પર તથા તમારા ભાઈઓ પર તે કોપાયમાન થશે. એમ કરશો તો તમે દોષિત નહીં થશો. જુઓ, મુખ્ય યાજક અમારિયા યહોવા સંબંધીની સર્વ બાબતોમાં તમારો ઉપરી છે અને રાજાની સર્વ બાબતોમાં યહુદાના કુળનો અધિકારી ઇસ્માઇલનો પુત્ર ઝબાદ્યા છે અને લેવીઓ તમારો હુકમ અમલમાં આણશે. હિંમતથી વર્તો ને યહોવા નેકની સાથે રહો. આમીન.
બીજું પુસ્તક તેનો 20મો અધ્યાય. એ પછી મોઆબીઓ, આમોનીઓ તથા તેમની સાથે કેટલાક મેઉની મેઉ યહોશાફાટ સામે યુદ્ધ કરવા આવ્યા. કોઈએ આવીને યહોશાફાટને ખબર આપી કે સમુદ્રને પેલે પારથી, એટલે અરામમાંથી તારી વિરુદ્ધ એક મોટી ફોજ આવે છે. તેઓ હાસોર તામાર એટલે એન ગેડીમાં છે. આથી યહોશાફાટ ભયભીત થઈને યહોવાની શોધ કરવા લાગ્યો અને તેણે આખા યહુદામાં ઉપવાસ કરવાનો ઢંઢેરો પીઠાવ્યો. યહુદાના લોકો યહોવાની સહાય માગવા સારું એકઠા થયા, એટલે યહુદાના સર્વ નગરોમાંથી તેઓ યહોવાની શોધ કરવા માટે આવ્યા. યહોશાફાટે યહોવાના મંદિરના નવા ચોક આગળ યહુદા તથા યરૂશલેમના લોકોની સભામાં ઊભા થઈને કહ્યું કે હે અમારા પિતૃઓના દેવ યહોવા, શું તું સ્વર્ગવાસી દેવ નથી? શું તું વિદેશોના સર્વ રાજ્યો પર અધિકારી નથી? તારા હાથમાં એટલું બધું બળ તથા પરાક્રમ છે કે કોઈ તારી સામે ટકવાને સમર્થ નથી. હે અમારા દેવ, શું આ દેશના મૂળ રહેવાસીઓને તારા ઇસ્રાયેલ લોકની આગળથી હાંકી કાઢીને તે દેશ સદાને માટે તારા મિત્ર ઇબ્રાહીમના વંશજોને આપ્યો નથી? તેઓ તેમાં રહ્યા ને તેઓએ તેમાં તારા નામને સારું, તારું પવિત્ર સ્થાન એવા વિચારથી બાંધ્યું છે કે જે જો કંઈ પણ આપત્તિ, એટલે તરવાર કે ન્યાય શાસન કે મરકી કે દુકાળ અમારા ઉપર આવ્યાથી અને આ મંદિર આગળ તથા તારી હજુરમાં આ કામ તારી હજુરમાં ઊભા રહીએ, કેમ કે આ મંદિરમાં તારું નામ છે ને અમારી વિપત્તિમાં અમે તારી પ્રાર્થના કરીએ તો તું તે સાંભળીને અમારો બચાવ કરશે. હવે જો આ મોન્યો, મોઆદ્યો તથા શેર પર્વતના લોકો ઉપર ઈસરાયલને મિસર દેશમાંથી નીકળતી વખતે તે હલ્લો કરવા ન દીધો, પણ તેઓ ફંટાઈને બીજે માર્ગે ગયા અને તેઓનો નાશ ન કર્યો, જો તે અમને જે તારા વતનનો વારસો આપ્યો છે તેમાંથી અમને કાઢી મૂકવાને તેઓ આવ્યા છે, જો તેઓ અમને કેવો બદલો આપે છે? હે અમારા દેવ, તું તેઓનો ન્યાય નહીં કરશે, કેમ કે આ મોટું સૈન્ય જે અમારી વિરુદ્ધ આવે છે તેની સામે થવાને અમારામાં કઈ શક્તિ નથી અને અમારે શું કરવું એ પણ અમને સૂચતું નથી, પણ અમે તો તારી તરફ જોઈએ છે. યહુદાના સર્વ લોકો, તેઓના બાળકો, તેઓની સ્ત્રીઓ તથા તેઓના છોકરા યહોવાની આગળ ઉભા રહ્યા. ત્યારે આસાફના કુટુંબના લેવી યાઝિયેલ કે જેમાં તાન્યાના પુત્ર, યેઇલના પુત્ર, બનાયાના પુત્ર, જખારનો પુત્ર હતો, તેની ઉપર સભાની મધ્ય યહોવાનો આત્મા આવ્યો. તેણે કહ્યું કે યહુદાના તથા યરૂશલેમના સર્વ રહેવાસીઓ તથા હે યહોશાફાટ રાજા, તમે સર્વ સાંભળો. યહોવા તમને કહે છે કે આ મોટા સૈન્ય લીધે તમારે બીવું નહીં કે ગભરાવું નહીં, કેમ કે એ યુદ્ધ તમારું નથી પણ દેવનું છે. કાલે તમે તેઓની સામે નીકળી પડો, તેઓ શીશને ગાંઠે થઈને ચડી આવે છે, તેઓ તમને યરુએલના અરણ્યની ખીણને છેડે સામા મળશે. આ લડાઈમાં તમારે યુદ્ધ કરવું નહીં પડે. એ યહુદાના તથા યરુસલેમના લોકો સ્થિર થઈને ઉભા રહો અને યહોવા તમારું કેવું રક્ષણ કરે છે તે જુઓ. બીશો નહીં, તમે ગભરાશો પણ નહીં. કાલે નીકળીને તેઓની સામે જાઓ, યહોવા તમારી સાથે છે. એ સાંભળીને યહોશાફાટે ભૂમિ સુધી મુખ નમાવીને નમન કર્યું અને સર્વ યહુદા તથા યરુસલેમના રહેવાસીઓએ યહોવાનું ભજન કરીને તેને સાષ્ટાંગ ચરણ પ્રણામ કર્યા. તહાતીઓના તથા કોરાહીઓના વંશોજોમાંના લેવીઓ અતિ મોટે સાથે ઈસરાયેલના દેવ યહોવાની સ્તુતિ કરવા સાથે ઉભા થયા. તેઓ સવારમાં વહેલા ઉઠીને તકોઆના અરણ્યમાં ગયા. તેઓ ચાલતા હતા તે દરમિયાન યહોશાફાટે ઉપાડીને કહ્યું કે હે યહુદા તથા યરુશલેમના રહેવાસીઓ, મારું સાંભળો. તમારા દેવ યહોવા પર વિશ્વાસ રાખો ને તમે સ્થિર થશો. તેના પ્રબોધકોનું માનો ને તમે આબાદ થશો. તેને લોકોને બોધ આપ્યા પછી સૈન્યની આગળ ચાલતા ચાલતા યહોવાની આગળ ગાયન કરનારાઓને, પવિત્ર વસ્ત્ર પહેરીને તેની સ્તુતિ કરનારાઓને તથા યહોવાનો આભાર માનો કેમ કે તેની કૃપા સર્વકાળ ટકે છે એ સ્તોત્ર ગાનારાઓને ઠરાવ્યા. તેઓએ ગાયનનો તથા સ્તુતિ કરવાનો આ પ્રારંભ કર્યો એટલે યહોવાએ આમન્યો, મોઆબીઓ તથા શેર પર્વતના લોકો જેઓ યહોદાની સામે લડવા આવ્યા હતા તેઓના માર્ગમાં કેટલાક માણસોને સંતાડી રાખ્યા અને તેઓએ માર ખાધો. આ મૌન તથા મોઆબના લોકોએ શેરો પર્વતના રહેવાસીઓની સામે થઈને તેઓનો સંપૂર્ણ સંહાર કર્યો. શેરના રહેવાસીઓને પૂરા કરી રહ્યા પછી તેઓએ માહે માહે લડીને એકબીજાનો નાશ કર્યો. જ્યારે યહુદાના લોકો અરણ્યની ચોકીના કિલ્લા પાસે જઈ પહોંચ્યા ત્યારે તેઓએ તે સૈન્ય તરફ નજર કરી તો તેઓની લાશો જમીન પર પડેલી દીધી ને તેઓ માનો એક પણ માણસ બચ્યો ન હતો. તેઓ સપાટ તથા તેના સૈનિકો તેઓને લૂંટવા માંડ્યા. ત્યારે તેઓએ પુષ્કળ દ્રવ્ય, વસ્ત્ર તથા કિંમતી જવાહર મળ્યા, તે તેઓએ પોતાને માટે ઉતારી લીધા. પણ તે વધારે હોવાને લીધે તેઓ તે ઉંચકી લઈ જઈ શક્યા નહીં. તે લૂંટ એટલી બધી હતી કે તે લઈ જતા તેમને 3 દિવસ લાગ્યા. ચોથે દિવસે તેઓ બરાખાની ખીણમાં એકઠા થયા. ત્યાં તેઓએ યહોવાની સ્તુતિ કરી. તેથી તે જગાનું નામ આજ દિન લગી બરાખા એટલે કે આશીર્વાદની ખીણ એવું પડ્યું. પછી યહુદા તથા યરુસલેમના તમામ પુરુષો આનંદભેર યરુસલેમ પાછા આવ્યા. યહોશાફાટ તેમને મોખરે ચાલતો હતો કેમ કે યહોવાએ તેઓના શત્રુઓનો પરાજય કરીને તેઓને હર્ષ પમાડ્યો હતો. તેઓ સિતાર, વીણા તથા રણસિંગરા વગાડતા વગાડતા યરુસલેમમાં યહોવાના મંદિરમાં આવ્યા. જ્યારે આસપાસના સર્વ રાજ્યોએ સાંભળ્યું કે યહોવા ઇસરાયેલના શત્રુઓ સામે લડ્યો ત્યારે તેઓ દેવથી ડરવા લાગ્યા. આ પ્રમાણે યહોશાફાટના રાજ્યમાં શાંતિ થઈ કેમ કે તેના દેવે ચોતરફથી તેને આરામ આપ્યો હતો. યહોશાફાટ યહુદા પર રાજ કરવા લાગ્યો. જ્યારે તે રાજ કરવા લાગ્યો ત્યારે તે 35 વર્ષનો હતો. તેણે યરુસલેમ 25 વર્ષ સુધી રાજ કર્યું. તેની માનું નામ અઝુબા હતું. એ સિલ્હીની દીકરી હતી. તે પોતાના પિતા આસાને માર્ગે ચાલ્યો તેથી જરા પણ આડોઅવળો ગયો નહીં અને યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે તેણે કર્યું. પરંતુ ઉચ્ચ સ્થાનો કાઢી નાખવામાં આવ્યા નહીં. તેમજ લોકો હજુ સુધી પોતાના પિતૃઓના દેવ પર ખરા અંતઃકરણથી શ્રદ્ધા રાખતા નહોતા. યહોશાફાટના બાકીના કૃત્યો પહેલેથી તો છેલ્લે સુધી હનનીના પુત્ર યહુની તવારીખ કે જે ઇસરાયેલના રાજાઓના પુસ્તકમાં દાખલ કરેલી છે તેમાં લખેલા છે. ત્યાર પછી યહુદાના રાજા યહોશાફાટે ઇસરાયેલના રાજા અહાઝ્યાની સાથે સમ કર્યો. તે તો ઘણો દુરાચારી હતો. તેણે તેની સાથે મળી જઈને તારસી સેવા માટે એશ્યોન ગેબરમાં વાણો બનાવ્યા. ત્યારે મારેશાના રહીશ દોદાબાહુના પુત્ર અલીએઝરે યહોશાફાટની વિરુદ્ધ સંબોધ કરીને કહ્યું કે તે અહાઝ્યાની સાથે સમ કર્યો છે માટે યહોવાએ તારા કામોનો નાશ કર્યો છે. એ વાણો ભાંગી ગયા ને તેથી તેઓ તારસી જઈ શક્યા નહીં. ઈશ્વર પિતા તમને વાંચેલા સાંભળેલા વચનો આશીર્વાદિત કરો.
થેન્ક યુ.